તારીખ 3/11/1992 શ્રી સમયસાર ગાથા 37 તથા શ્લોક 31 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 59
સમયસાર પરમાણુ જીવ અધિકારની 37 ટીકા થોડી ચાલી ગઈ છે. શું કહ્યું એમાં કે આત્માનો જ્ઞાન સ્વભાવ હોવાથી પોતાની શક્તિથી જ્ઞાનની ઉત્પત્તિ થાય છે, નિજ રસથી જ જ્ઞાન પ્રગટે છે, નિજ શક્તિથી જ જ્ઞાન પ્રગટે છે, અને તે જ્ઞાનને પ્રગટ થતું રોકવા માટે આ જગતમાં કોઈ સમર્થ નથી. જ્ઞાન સ્વયં પોતાની શક્તિથી જ થયા કરે છે. જ્ઞાનની ઉત્પત્તિને રોકવા જગતમાં કોઈ સમર્થ નથી. એ જ્ઞાનનું સામર્થ્ય સમસ્ત લોકાલોકને જાણવાનું છે, અને લોકાલોકને એવી રીતે જાણે છે કે જાણે લોકાલોક જ્ઞાનમાં ડૂબી જતા હોય. ડૂબી જનાર પદાર્થ નાનો છે, ડૂબાડનાર મોટો છે. એ તો સીધી વાત છે ને. દરિયામાં સ્ટીમર ડૂબે, ભલે 1000 ટનની સ્ટીમર ડૂબે તો પણ ડૂબીને ક્યાં ગઈ એનો પત્તો લાગે નહીં. ડૂબ્યા પછી ગોતવી પડે, જડે નહીં. એટલે દરિયો વિશાળ છે, એમાં એમ જ્ઞાનનો સમુદ્ર છે, આત્મા વિશાળ છે. લોકાલોક એમાં ડૂબી જાય છે, લોકાલોકનું જ્ઞાનની વિશાળતા પાસે કદ કેટલું અણુરેણું વધશે. જગતમાં એક પરમાણુ છે, એ આખા જગતની અપેક્ષાએ જેમ બહુ જ નાનું ક્ષેત્ર છે. આખા જગતમાં એક પરમાણુનું ક્ષેત્ર કેટલું કે ઓછામાં ઓછું ઘણું નાનું ક્ષેત્ર છે, એટલું જ કેવળ જ્ઞાનમાં લોકાલોકનું પરિમાણ જાણવું. કેટલું માપ જાણવું કે કેવળ જ્ઞાનમાં પરમાણુ જેટલું લોકાલોકનું પ્રમાણ જાણવું. એવી રીતે જ્ઞાનમાં ડૂબી ગયા હોય, એવી પરિસ્થિતિ હોવા છતાં પણ એ બધા સમસ્ત પદાર્થોને એ રીતે જ્ઞાનમાં પ્રકાશમાન થતા હોવા છતાં પણ એ સર્વ પર દ્રવ્યો મારા સંબંધી નથી. ખરેખર મારા ને મારે ને એને કાંઈ લેવા દેવા. જ્ઞાન છે એ નિર્લેપ છે અને નિષ્પ્રળ છે. સર્વને જાણતું હોવા છતાં એ પોતામાં રહીને જાણતું હોવાથી કોઈની સાથે એ લેપાતું નથી, અને કોઈ નિષ્પ્રવા પણ જ્ઞાનને નથી. કારણ કે ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવપણાથી શું કારણ લીધું કે આ આત્માનો સ્વભાવ ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવપણું હોવાથી તે જ્ઞાયક સ્વભાવપણું જ્ઞાયક સ્વભાવપણા પણે જ રહે છે. એથી બીજો કઈ ફેરફાર થતો નથી. અનિજ્ઞેયો જણાય તેથી જ્ઞાયકપણામાં કઈ ફેરફાર થતો નથી. એ તો ટંકોત્કીર્ણ એ ભૂસાતું નથી, અને એક આકૃતિ ઉઠે લોકાલોકની માટે જ્ઞાનમાં કઈ વિકૃતિ થાય એમ બનતું નથી. તો ટંકોત્કીર્ણ જ્ઞાયક સ્વભાવ પણ હોવાને લીધે પરમાર્થ એટલે વાસ્તવિકપણે તો અંતરંગ તત્વ હું છું, એટલે હું પોતે જ છું. અંતરંગ તત્વ તો હું પોતે જ છું, અને તે પરદ્રવ્યો જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા એવા પરદ્રવ્યો મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળા હોવાથી, મારા સ્વરૂપથી જુદા સ્વભાવવાળા હોવાથી પરમાર્થે બાહ્ય તત્વપણાને છોડવા અસમર્થ છે. હું અંતરંગ તત્વ છું ને એ મારાથી બાહ્ય છે. હું મારું અંતર તત્વ સ્વરૂપ છોડવા સમર્થ નથી, એનું પોતાનું બાહ્યપણું છોડવા સમર્થ નથી. એ મારાથી બાહ્ય જ રહેવાના છે, ભલે પ્રતિભાસે તો પણ મારાથી બાહ્ય જ રહેવાના છે. એ બાહ્યપણું છોડવા અસમર્થ છે. કેમ કે પોતાના સ્વભાવનો અભાવ કરીને તે જ્ઞાનમાં પેસતા નથી. શું કહ્યું? જણાય છે એટલે જ્ઞાનમાં આવતા નથી એમ કે છે. અસ્તિત્વ જ્ઞાનનું જ્ઞાનમાં રહે છે અને પરદ્રવ્યનું અસ્તિત્વ પરદ્રવ્યમાં રહે છે. માટે પોતાના અસ્તિત્વ ગ્રહણને છોડીને પરનું અસ્તિત્વ ગ્રહણ નહીં થતું હોવા છતાં પણ જો ગ્રહણ કરે તો એ મોટી વિપરીતતા, ભ્રમ અને અજ્ઞાન હોવાથી પરિભ્રમણનું એ કારણ છે. મૂળ વાત એ છે કે જ્ઞાનથી અસ્તિત્વ ગ્રહણ કરવું, તે જ્ઞાનથી શું કરવું? અસ્તિત્વ ગ્રહણ કરવું. એવો ભ્રમ કદી ન થવો જોઈએ કે પદાર્થ જ્ઞાનમાં જણાય એટલે પદાર્થનું અસ્તિત્વ જ્ઞાનમાં આવે છે, જણાનાર પદાર્થનું અસ્તિત્વ જ્ઞાનમાં આવે છે એવો ભ્રમ થાય ત્યારે જ્ઞાન પોતે પોતાની વિદ્યમાનતાને ભૂલી જાય છે. શું? અને અનાદિથી આમ થઈ રહ્યું છે. પર પદાર્થ સ્વપર પ્રકાશકપણાને લીધે જણાવવો અનિવાર્ય છે. કોઈ એમ કે મારે એને જાણવો જ નથી તો એ વળી નવો ભ્રમ ઉભો કરશે. મારે એને જાણવો જ નથી, મારે પર પદાર્થને જાણવો જ નથી તો કે એ તો બની શકશે નહીં. તારી અનાદિની અનાદિ અનંત પરિસ્થિતિ છે કે પર પદાર્થો જ્ઞાનમાં પ્રતિબિંબિત થયા વિના રહેવાનો જ નથી. જ્યારે એ પરિસ્થિતિ અનિવાર્ય છે ત્યારે એ અનિવાર્ય પરિસ્થિતિમાં એક ભૂલ અનાદિથી કરીને એ ભૂલ કરી બેઠેલો જીવ છે કે એના અસ્તિત્વને ગ્રહણ કર્યું છે. એના અસ્તિત્વને ગ્રહણ કરેલું હોવાથી પોતાની વિદ્યમાનતાને ભૂલેલો છે. આ ભૂલ છે. હવે એવી પોતાની વિદ્યમાનતાને ભૂલેલા જીવને પોતાને પોતાનું જ અસ્તિત્વ જ્ઞાનમાં ગ્રહણ કરવું આ એક કાર્ય છે. જેથી કરીને પરદ્રવ્ય જણાય તો પણ એ મુખ્ય ન થાય, એનું અસ્તિત્વ ગ્રહણ ન થાય, એની વિદ્યમાનતા પોતામાં ન અનુભવાય અને પછી તો કાંઈ જણાય એનો કાંઈ તકલીફ પડતી નથી. જણાયથી આત્માને તકલીફ નથી પડતી પણ એનું અસ્તિત્વ ગ્રહણ કરવાથી તકલીફ પડે છે. જાણવાથી કોઈ અજ્ઞાનને તકલીફ થાય છે, કોઈ દોષ થાય છે, કોઈ વિકૃતિ થાય છે, કાંઈ નથી. એ તો એની સ્વચ્છતાના કારણે પ્રતિબિંબ આવે છે. અને જો એમ થાય તો વધારેમાં વધારે ડિસ્ટર્બન્સ કેવળ જ્ઞાનમાં ઊભો થાય. પણ એ વસ્તુ સ્થિતિ જ નથી. જ્ઞેયના પ્રતિભાસને કારણે કોઈ ગડબડ થાય છે એમ નથી, પણ એ પ્રતિભાસથી આગળ વધીને વિભાવ કરે છે એ સ્વભાવ છે. પ્રતિભાસ આવવો એ સ્વભાવ છે અને એને લઈને અસ્તિત્વ ગ્રહણ કરવું તે વિભાવ છે. વિભાવ મટાડવાનો છે, સ્વભાવ નથી મટાડવાનો. આ ભૂલ નહીં થવી જોઈએ. શું? અભાવ કરવો છે એ વિભાવનો કરવો છે, સ્વભાવનો નથી કરવો. અને એ જ્ઞાન એ ભૂલે છે, પોતાની વિદ્યમાનતાને ભૂલે છે. અને એ વિદ્યમાનતાને ગ્રહણ કરાવવા માટે અધ્યાત્મનું અતિ ઉત્કૃષ્ટ અને સુંદર વચન એ છે કે જો ભાઈ નિજમાં નિજ છે ને નિજમાં પર છે જ નહીં. જ્ઞાનમાં પર જણાતું નથી એ બહુ ગંભીર વચન છે. અધ્યાત્મનું બહુ ગંભીર વચન છે કે નિજમાં નિજને જોતા ત્યાં પર નહીં હોવાથી મને તો નિજ જ જણાય છે. કેમ કે મારામાં તો પર છે નહીં. પરનો પ્રતિભાસ એ પણ જ્ઞાન જ છે. પરનું પ્રતિબિંબ જેને ઝીલ્યું છે એ પણ જ્ઞાન છે. નથી ઝીલ્યું એવું જ્ઞાનાકાર જ્ઞાન પણ જ્ઞાન જ છે. બે જ્ઞાન જ છે. માટે નિજમાં નિજ સિવાય હું પરને જોતો નથી. જ્ઞેયાકાર જ્ઞાન પણ જ્ઞાન છે અને જ્ઞાનાકાર જ્ઞાન પણ જ્ઞાન જ છે. અને હું મારી વિદ્યમાનતાને ભૂલો છું, હવે સંભાળું છું. સાવધાન થઈને સાવધાન થવું, સ્વરૂપમાં સાવધાન થવું એ મારો સ્વભાવ છે. તો હું મારી વિદ્યમાનતાને ભૂલો તો એ મારી વિદ્યમાનતાને સંભાળું છું કે હું નિજમાં નિજને જોઉં છું, નિજને જ ગ્રહણ કરું છું. નિજમાં પરને જોતા પર ગ્રહણ થાય છે એ ભૂલ મારે નથી કરવી. માટે એ ભૂલ ટાળવા જોર કરવું પડે છે કે જણાતું હોવા છતાં મને જણાતું નથી. જણાતું નથી એમ નહીં, જણાતું હોવા છતાં જણાતું નથી એમ જણાતું નથી. આવી રીતે લેવું છે. શું? એટલે એ વિષય અસ્તિત્વ ગ્રહણ નો બહુ ગંભીર છે, અને એને અગંભીરતા એ કદી હાથમાં ન લેવો. કૃપાલુદેવ એક જગ્યાએ બહુ સરસ વાત કરે છે કે નિશ્ચયની વાત નિશ્ચયના અવલંબનના પ્રયાસ સહિત કરવી. શું સૂચના આપી? નિશ્ચયની વાત નિશ્ચયને અવલંબવાના પ્રયત્ન પુરુષાર્થ સાથે જ કરવી. જો એ પુરુષાર્થ સાથે નહીં હોય તો એમાંથી શુષ્કતા આવશે, ગડબડ ઊભી થશે. શું? કેમ કે પરાવલંબન ઊભું છે. એટલે વાતનો વિષય અને પરિણમનનો વિષય એકદમ કોન્ટ્રાસ્ટ થઈ જશે અંદરમાં, વિરુદ્ધ. અવલંબન વિરુદ્ધ, અહીંયા વાતનો વિષય વિકલ્પનો વિષય વિરુદ્ધ. તો કે નહીં, એવું વિરુદ્ધપણું નથી રાખવું. અવિરુદ્ધપણે એ વિષયને સાધવો છે, અને એમાં આત્માને હિત છે અને સુખ શાંતિ છે. થઈ જ જાય છે. એ થઈ જાય છે એનું કારણ શું છે? એ સહજ થઈ ગયું છે, એટલું સાધારણ થઈ ગયું છે. વિભાવપણે પરિણમવું એ આ જીવને એટલું સાધારણ થઈ ગયું છે, એટલું સાધારણ થઈ ગયું છે કે એને કઈ હું ઊંધો પુરુષાર્થ કરું છું એવું એને ખબર નથી પડતી. ખરેખર તો એનો ઊંધો પુરુષાર્થ પણ છે સાથે, પણ હું ઊંધો પુરુષાર્થ મારે કરવાનો જ હોય છે, કરવો પડે છે કે કરું છું એ નથી રહેતું. એટલું સહજ અને સાધારણ સામાન્ય થઈ ગયું છે સ્વભાવ. વિભાવ એવો થઈ ગયો છે કે જાણે એ જ સ્વભાવ હોય, વિભાવ સ્વભાવ હોય એવી રીતે થઈ ગયું છે જીવને. એમાંથી આખું ઉલટું પરિણમન કરવું છે તો એના માટે તો જરાક જોર કરવો પડે. અને એ જોર કરવા માટે એમ કહેવાય છે કે મને પર જણાતું જ નથી, જણાતું હોવા છતાં મને જણાતું નથી. કેમ કે એનું અસ્તિત્વ ગ્રહણ કરવાની જે પરિસ્થિતિ ઊભી થાય છે એ જીવની એકત્વની ભૂલ થાય છે, એ જ મિથ્યાત્વની ભૂલ છે, અને એનું જ ફળ આખો સંસાર છે. એટલે એને ટાળવું જોઈએ, એને મટાડવું જોઈએ. શું કહ્યું? કે બાહ્ય તત્વપણાને છોડવાને અસમર્થ છે, અને મારા આત્માને અંતરંગપણું છોડવાનું, અંતરતત્વ સ્વરૂપપણું છોડવા માટે હું અસમર્થ છું. બાહ્ય પદાર્થો પોતાનું બાહ્યપણું છોડવા માટે અસમર્થ છે. જ્યારે આત્મા અને બીજા જડ પદાર્થો ભિન્ન ભિન્ન છે તો એને ભિન્ન ભિન્નપણે અનુભવવા તે સમ્યક છે, અને એને અભિન્નપણે અનુભવવા તે અસમ્યક, નામ વિપરીત છે. અને એ વિપરીતતામાંથી આખો સંસાર ઉત્પન્ન થાય છે, એ જ મિથ્યાત્વ છે. હા, નિશ્ચયથી જ્ઞાન જ જણાય છે. એટલે કે જ્ઞાન જ્ઞાનને જાણે એ એનો સ્વભાવ છે, નિશ્ચય સ્વભાવ છે, એ એનો નિશ્ચય સ્વભાવ છે. કારણ કે અભેદ થઈને જાણે છે, તન્મય થઈને જાણે છે, એમાં વચ્ચે કોઈના ઇન્દ્રિય આદિના નિમિત્તની પણ અપેક્ષા નથી આવતી, આવશ્યકતા નથી જણાતી, નિમિત્ત પડતું નથી, વચ્ચે નિમિત્ત હોતું નથી. અને નિશ્ચય સ્વ આશ્રિત છે, નિશ્ચય સ્વ આશ્રિત છે. પોતાનું સ્વરૂપ પણ નિશ્ચય છે અને એનો સ્વાનુભવ પણ નિશ્ચય છે. માટે નિશ્ચયથી પોતે પોતાને જાણે છે એમ કેવું છે ત્યાં. હવે આગળ વિશેષ વાત કરે છે કે વળી અહીં સ્વયમેવ એટલે ચૈતન્યમાં નિત્ય ઉપયુક્ત એવો અને પરમાર્થ એક અનાકુળ આત્માને અનુભવતો એવો ભગવાન આત્મા જ જાણે છે કે હું પ્રગટ નિશ્ચયથી એક જ છું. માટે જ્ઞેયજ્ઞાયક ભાવ માત્રથી ઉપજેલું પરદ્રવ્યો સાથે પરસ્પર મળવું મિલન હોવા છતાં પણ પ્રગટ સ્વાદમાં આવતા સ્વાદના ભેદને લીધે ધર્મ અધર્મ, ધર્મ અધર્મ એટલે ટૂંકું કર્યું છે, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, આકાશ એટલે આકાશ આકાશતિકાય, કાળાણુઓ અને પૂદગળ પરમાણુઓ અને અન્ય જગતના બીજા જીવો છ દ્રવ્યો તે પ્રત્યે હું નિર્મમ છું. આયા મમત્વનો નિષેધ કર્યો. મમત્વ કરવું એટલે પોતાપણું કરવું, પોતાપણે એકત્વપણે તન્મયપણે એનો અનુભવ કરવો, એનું નામ મમત્વ છે. શું કે છે, શા માટે હું નિર્મમ છું, શા માટે મને મમત્વ ન હોય છે એમાંથી કોઈ દ્રવ્યનો? કે મારું સ્વરૂપ છે તે એક છે, પરમાર્થ એટલે વાસ્તવિકપણે એક છે, એટલે કોઈની સાથે બેપણું નથી, જોડાણ નથી. સ્વયંમય એટલે પોતાની મેળે સ્વભાવથી એમ છે. અને હું મારામાં જોડાયેલો ઉપયુક્ત છું, મારા પરિણામ પણ મારામાં જોડાઈને હું આ વાત કરું છું. શું પરમા થઈને તન્મય થઈને હું આત્માની વાત નથી કરતો. અહીં સ્વયમેવ નિત્ય ઉપયુક્ત એવા અને પરમાર્થે એક અનાકુળ આત્માને અનુભવતો અનુભવીને વાત કરું છું. મારા સ્વરૂપમાં જોડાઈને, મારા સ્વરૂપમાં લીન થઈને, ઉપયોગને, ઉપયુક્ત એટલે ઉપયોગને જોડીને, પોતે ભગવાન આત્મા જ જાણે છે, પોતે પોતાના સ્વરૂપને કેવો જાણ્યો છે, જેવા સિદ્ધ ભગવાન છે એવું જ પરમાત્મા સ્વરૂપ આ આત્માનું મૂળ સ્વરૂપ છે. અત્યારે ત્રણે કાળે અને અત્યારે પણ છે. હા, અત્યારે એનો જે અસ્વીકાર છે કે ના હું ભગવાન નથી, હું તો ફલાણો ફલાણો, હું તો ફલાણો ફલાણો વાણીઓ, આ ગામનો રહેવાસી, આટલા આટલા સગા વાલા કુટુંબ પરિવાર વાળો, આબરૂ વાળો, હું ફલાણો ફલાણો, એ ભગવાન આત્માના નિજ સ્વરૂપનો અસ્વીકાર છે અને અનાદર છે. અસ્વીકારમાં શું છે? અનાદર છે. એ ભગવાનનો અનાદર, નિજ ભગવાનનો અનાદર છે, પછી બીજા ભગવાનનો આદર થવાનો પ્રશ્ન રહેતો નથી. તો કે ના, પણ અમે જીનેશ્વર ભગવાનની તો ભક્તિ કરીએ છીએ. તો કે એ તારું મોહ ભજન છે. શું છે એ? તારું મોહ ભજન છે, એટલા માટે કે જીનેશ્વર ભગવાનને આજ્ઞા તો તને સ્વીકાર્ય નથી. એમની આજ્ઞા એ છે કે તું તારા નિજ જીન સ્વરૂપને સ્વીકાર શ્રદ્ધામાં, જ્ઞાનમાં ને આચરણમાં. ત્રણેય પ્રકારે દર્શન જ્ઞાન ચારિત્રથી તું સ્વીકાર કર, તો તે મને પણ મારી આજ્ઞાને અને મારી વાતને સ્વીકારી હોવાથી તે મને માન્યો છે અને તે તને પણ માન્યો છે. પણ જો તે તને ન માન્યો હોય તો તે મને પણ માન્યા નથી. આમ છે. એટલે એમ કહે છે કે અનાકુળ આત્માને અનુભવતો એવો ભગવાન આત્મા જાણે છે. શું જાણે છે? કે હું પ્રગટ નિશ્ચયથી એક જ છું. એક જ છું એટલે કોઈની સાથે કાંઈ સંબંધ નથી. આમ તો ધ્યાન થાય છે ત્યારે તો લોકો કહે છે, નાની ઉંમર હોય, આર્થિક પરિસ્થિતિ બહુ સારી હોય, તો પછી પાછળથી રોકકળ કરતા કરતા પણ લોકો બોલે છે કે જુઓ ભાઈ, ભર્યા ભાદરા ઘરમાંથી હાયલો ગયો, એનું એને એનું કાંઈ હતું, આમાં કાંઈ એનું હતું, કાંઈ લઈ ગયો, શરીરે મૂકીને ગયો, બીજું તો કાંઈ ન લઈ ગયો, ડ્રાફ્ટ કઢાવવાની તો પરિસ્થિતિ નહોતી, પણ શરીરે મૂકીને ગયો. એ શું બતાવે છે? કે આત્મા પરમાર્થ જ એવો હતો, વાસ્તવિકપણે જીવ તત્વ છે એ જીવ તત્વ રહે છે, અજીવ તત્વ છે તે અજીવ તત્વ રહે છે. અને એ વાસ્તવિકતા વિયોગ વખતે, પરપદાર્થના જળના વિયોગ વખતે સ્પષ્ટ થાય છે. આત્મજ્ઞાન ન હોય એને પણ એ વાત સમજાય છે ને જણાય છે કે દેહ ને આત્મા એક નહોતા પણ જુદા હતા. પણ એક પણ માનીને જે મમત્વ કર્યું હતું, એ મમત્વને લઈને તમામ પ્રકારના વિકારી અને વિભાવ પરિણામો એટલા કર્યા એટલા કર્યા કે એ કર્મબંધનના ફળ ભોગવવા માટે પછી એ જુદી અધોગતિમાં ચાલ્યો જાય છે. એકત્વ છોડાવવું છે. પરપદાર્થ સાથેના એકત્વને કેવી રીતે છોડે છે? કે હું પ્રગટ નિશ્ચયથી એક જ છું, જ્ઞેય જ્ઞાયક ભાવ માત્રથી. શું? અન્ય પદાર્થો જ્ઞેય ભાવે છે, મારો જ આત્મ સ્વભાવ જ્ઞાયક ભાવે છે, એ માત્ર જ્ઞેય છે. હું માત્ર જ્ઞાતા છું, બેને માત્ર લગાડવું અંતે દીપક છે. શું? જ્ઞેય માત્ર, અન્ય પદાર્થો માત્ર જાણવા સિવાય એનો કોઈ સંબંધ નથી, મને જાણવું એ સિવાય મારે કોઈ લેવા દેવા નથી, એવું જ્ઞેયનાયક ભાવ માત્ર પણ આથી ઉભરેલું. પરદ્રવ્યો સાથે પરસ્પર મિલન હોવા છતાં, જ્ઞેયનાયક ભાવે સંબંધ હોવા છતાં, જ્ઞાનમાં જ્ઞેયો પ્રતિભાષિત થાય ત્યારે સંબંધ જોડવામાં આવે. સદ્રષ્ટા જોઈને જ્ઞેયાકારે જ્ઞાનાકાર હોવાથી દર્પણવત ત્યાંને જ્ઞેયનાયક સંબંધ છે. કેવળ જ્ઞાનને અને આખા વિશ્વને સંબંધ કેટલો જ્ઞેયનાયક. સિદ્ધ પરમાત્માઓ બધા સિદ્ધાલયમાં બિરાજે છે. ક્યાં છે? અનંત સિદ્ધ પરમાત્માઓ અત્યારે સિદ્ધાલયમાં બિરાજે છે. એમાં અનંતા કેવળ અનંતા તીર્થંકરો થઈ ગયા ભૂતકાળમાં, તે છે 24 તીર્થંકર, તો આ વખતની છેલ્લી 24 છે, પણ એવી અનંતી 24 થઈ ગઈ. જૈન દર્શન કેટલો પ્રાચીન છે, લોકો એમ કહે છે કે આ 25 વર્ષ મહાવીર સ્વામી થયા ત્યારથી જૈન દર્શન ઉત્પન્ન થયો. ભાઈ, એ તો અંતિમ તીર્થંકર થયા. આ 24 ના પહેલા તીર્થંકર ઋષભદેવ સ્વામી એ એક કોડાકોડી સાગર પહેલા થયા. એ પહેલા આ ભરત ક્ષેત્રમાં યુગલિયાનું ક્ષેત્ર હોવાથી કોઈ ધર્મ નહોતો, ધર્મ ક્ષેત્ર નહોતો, ધર્મસ્થાન નહોતો, ધર્મના પ્રવર્તનારા કોઈ નહોતા. પછી જે 14 મનુ થયા એમાં અંતિમ મનુ થયા એ ઋષભદેવ ભગવાનના પિતાશ્રી થયા, અને ત્યારથી એમણે આ બાજુનું યુગલિયાનું ક્ષેત્ર પૂરું થયું અને કર્મક્ષેત્ર શરૂ થયું. અને ઋષભદેવ ભગવાને રાજગાદી સંભાળી ત્યાંથી અસી મસી કૃષિ બધા કર્મો શરૂ કરાવ્યા અને પોતે જ દીક્ષા લઈને ધર્મની સ્થાપના શરૂ કરી. ત્યારથી ધર્મની શરૂઆત આ 24 થઈ. કેટલા વર્ષ પહેલા થઈ? એક કોડા કોડી સાખર એટલે અબજોના અબજોના અબજો અસંખ્ય અબજ વર્ષ છે, એટલો પ્રાચીન છે. એ તો હજી આ 24 પૂરતી, એવી તો અનંતી 24 ગઈ. જૈન ધર્મ અને અજૈન ધર્મ, જૈન સિવાયના ધર્મો બંને અનાદિના છે. બંને પ્રકારના અભિપ્રાય ધરાવનારા જીવો આ જગતમાં અનાદિથી પરિભ્રમણ કરી રહ્યા છે. એમાં જે મૂળ માર્ગમાં મુક્તિના માર્ગમાં આવે છે, તીર્થંકર દેવનો માર્ગ છે, એ મુક્તિનો માર્ગ છે. એ મુક્ત થતા જાય છે, એ સિદ્ધાલયમાં બિરાજમાન થાય છે. 45 લાખ યોજનની સિદ્ધશિલા આ 14 બ્રહ્માંડની ઉપર છે, ત્યાં અનંતા સિદ્ધો બિરાજે છે. એ બધામાં કેવળ જ્ઞાન છે, બધા કેવળ જ્ઞાની છે, પણ એ બધાના કેવળ જ્ઞાનમાં લોકાલોકનું નિમિત્ત છે. 14 બ્રહ્માંડના 6 દ્રવ્યો જણાય છે ને એ સિવાય અનંત અલોકાકાશ પણ જ્ઞાનમાં જ્ઞેય થાય છે. એવું પરસ્પર જ્ઞાન જ્ઞેયનું મળવું થતું હોવા છતાં પણ પ્રગટ સ્વાદ એટલે પ્રગટ અનુભવ, અનુભવ ભિન્નપણાનો છે. જ્ઞાન પરનું હોવા છતાં પરનો અનુભવ નથી, સ્વાદ ભિન્ન છે, અનુભવ ભિન્ન છે. પ્રગટ અનુભવમાં ભિન્નપણે ભેદ એટલે ભિન્નપણે સ્વાદમાં અનુભવમાં સ્વભાવ આવતો હોવાથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળાણુઓ, પૂદગળ પરમાણુઓ અને અન્ય અનંતા જીવો જગતના, નિગોદના અનંતા જીવો, સિદ્ધાલયના અનંતા જીવો અને એ સિવાય પરિભ્રમણ કરતા અનંતા જીવો ચારે ગતિમાં, એકેન્દ્રી, બેન્દ્રી, ત્રણેન્દ્રી, ચારેન્દ્રી, પંચેન્દ્રીથી માંડીને બધા જીવો, તે સર્વ પ્રત્યે હું નિર્મમ છું, મારે કાંઈ લેવા દેવા નથી. આમ સાધક ધર્માત્મા ધર્મની શરૂઆત આ રીતે કરે છે. બધાનો 6 દ્રવ્યનો સંબંધ છોડીને. કેવી રીતે છોડીને? કે ભિન્ન સ્વાદના ભિન્ન અનુભવના કારણે માત્ર જ્ઞેયનાયકપણાથી જાણતો હોવા છતાં અનુભવમાં ભિન્ન રહીને નિર્મમત્વ થાય છે, ક્યાંય મમત્વ કરતો નથી. આમ તો દુનિયામાં ચાલતા ધર્મ મતોમાં ક્યાંય મમતા ન કરવી એવો ઉપદેશ તો બધા ધર્મો કરે છે. પરિગ્રહ ન કરવો, મમતા ન કરવી, કુટુંબ પરિવારમાં મમતા ન કરવી, બીજા પણ પ્રારબ્ધથી સંયોગો મળ્યા હોય એમાં મમત્વ ન કરવું, કેમ કે મમતા એટલું દુઃખ છે, સંયોગ એ વિયોગ સહિત છે, સંયોગ થવાનો એનો વિયોગ થવાનો છે, માટે મમતા કરશો એટલું દુઃખ થશે, આ ઉપદેશ બધે સામાન્ય છે. અને અહીંયા પણ આ ઉપદેશ છે. બે વચ્ચે તફાવત શું છે? કે આયા વસ્તુ સ્વરૂપના જ્ઞાન પૂર્વક મમત્વ છોડાયું છે. સ્વરૂપ જ્ઞાન પૂર્વક, વસ્તુના સ્વરૂપ જ્ઞાન પૂર્વક એટલે વિજ્ઞાન એનો આધાર છે. મમત્વ છોડવાનો આધાર સાયન્સ છે, રૂઢિ રિવાજ કે અંધશ્રદ્ધા નથી. એક અંધશ્રદ્ધા એ ઉપદેશ દેવો કે ભાઈ મમતા છોડો, મમતા છોડો, નહીતર દુઃખી થશો. તો એ દુઃખના ભયથી મમતા છોડી છૂટતી નથી, છોડવા માંગે તો પણ છૂટતી નથી. પણ જો વસ્તુનું સ્વરૂપ જ્ઞાન હોય તો મમત્વ કરવું હોય તો પણ એકતા થઈ શકતી નહીં હોવાથી એક મમત્વ કરવું તે કેવી રીતે દુઃખનું કારણ છે એનું વિજ્ઞાન સમજાય છે. અને દુઃખનું વિજ્ઞાન જેને સમજાય છે એને સુખ પ્રાપ્તિનું વિજ્ઞાન પણ સમજાય છે. એટલે તો અનાકુળ શબ્દ લીધો, અનાકુળ આત્માને અનુભવતો. અનાકુળ એટલે સુખ થઈને, દુઃખ છે એ આકુળતા લક્ષણ વાળું છે, સુખ છે તે અનાકુળતા નિરાકુળતા લક્ષણ વાળું છે. એ રીતે હું નિર્મમત્વ છું એમ વસ્તુના સ્વરૂપ જ્ઞાન અનુસાર નિર્મમત્વનું પ્રતિપાદન કર્યું. કારણ કે સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી, એટલે સદાય આત્મા એકલો જ રહેતો હોવાથી, એકત્વ જ એને પ્રાપ્ત હોવાથી, એકલો જન્મે, એકલો મરે, એકલો સ્વર્ગમાં જાય, એકલો નર્કમાં જાય, દુખી થાય તો પણ એકલો, અને મુક્તિમાં જાય તો પણ એકલો. આત્મા સદાય એકલો છે. એકલાને બેકલો માનતા દુઃખ છે, બીજું કઈ નથી. લ્યો, સીધી વાત એ છે કે સ્વરૂપે એક હોવા છતાં વાસ્તવિક પરિસ્થિતિને ઉલ્લંઘન કરીને બીજી રીતે શ્રદ્ધા જ્ઞાન આચરણમાં પ્રવર્તે છે, એ મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર દુઃખનું કારણ થાય છે. કારણ કે સદાય પોતામાં એકપણામાં પ્રાપ્ત હોવાથી સમય એટલે આત્મા નામનો પદાર્થ અથવા કોઈ પણ પદાર્થ એવો ને એવો સ્થિત રહે છે. એટલે પરમાણુ પરમાણુ રહે છે, આકાશ આકાશ રહે છે, ધર્માસ્તિકાય ધર્માસ્તિકાય રહે છે, જીવ જીવ રહે છે. જીવ મટીને જડ ન થાય, જડ મટીને જીવ ન થાય, એવો જ સ્થિત રહે છે. પોતાના સ્વભાવને એટલે સ્વરૂપને કોઈ છોડતું નથી. આ પ્રકારે જ્ઞેય ભાવોથી ભેદ જ્ઞાન થયું. આ પ્રકારે જ્ઞાનમાં જણાવવા યોગ્ય જગતના સમસ્ત પદાર્થોથી જુદાપણાનું જ્ઞાન થયું એને ભેદ જ્ઞાન કહેવામાં આવે છે. અનંત ગુણોનું એકપણું છે, પોતાના સ્વરૂપમાં અનંત પોતાના ગુણોથી એકપણું છે, પોતાના પર્યાયોથી પણ એકપણું છે, પોતાના ગુણોથી પણ એકપણું છે, બીજા પદાર્થ સાથે બિલકુલ સંબંધ નથી એમ કેવું છે. છૂટો પાડો છો, એટલો વિષય મર્યાદિત છે. અહીં ઠીક છે, જ્ઞેયનાયક ભાવ અને સંવેદ્ય સંવેદક ભાવમાં શું ફેર છે કે જ્ઞેયનાયક ભાવ એ જાણવાનો ધર્મ છે અને સંવેદ્ય સંવેદક ભાવ તે અનુભવ કરવાનો ધર્મ છે. જ્ઞાનને અનેક ધર્મ છે, શું પરીક્ષા કરવી, ચિકિત્સા કરવી, વિવેક કરવો છે ને, 44 લીધા છે આપણે જ્ઞાનના પ્રકરણમાં. શું એમ વેદવું એટલે અનુભવ કરવો એ પણ જ્ઞાનનો ધર્મ છે અને જાણવું એ પણ જ્ઞાનનો ધર્મ છે. જ્ઞેયનાયક ભાવમાં અન્ય પદાર્થની અપેક્ષા આવે છે. અન્ય પદાર્થમાં જ્ઞેયત્વ નામનો ધર્મ હોવાથી આત્માને છે, પણ બીજા પદાર્થનું સંવેદન પણ આત્માને નથી. એટલે બીજા પદાર્થને આત્મા વેદી શકે નહીં, ભોગવી શકે નહીં, શું કે અનુભવી શકે નહીં. ચાર શબ્દ એના માટે વપરાય છે. એને એક સંચેતન શબ્દ કહે છે, એને અનુભવન કહે છે, એને વેદન કહે છે, અને એને ભોગવવું કહે છે. આ ચાર શબ્દ છે એનું વાચ્ય એક જ છે. અને એ આત્મા આત્માને વેદે ને આત્માને ભોગવે ને આત્માને અનુભવે, પણ પરપદાર્થને ભોગવી શકે નહીં. એટલા માટે તો પરપદાર્થને ભોગવનારને તૃપ્તિ નથી થતી. ચક્રવર્તી હોય કે દેવલોકનો ઇન્દ્ર હોય, પર પદાર્થને ભોગવતા કેમ કોઈને તૃપ્તિ નથી? કેમ કે પર પદાર્થ વાસ્તવિકપણે ભોગવી શકાતો નહીં હોવા છતાં ભોગવતો હોવાની માન્યતામાં એ ખાલી માન્યતા અધરજરીય છે, મિથ્યા માન્યતા છે, પરિસ્થિતિ નથી એ, અને તેથી કોઈને તૃપ્તિ થવાનો પ્રશ્ન રહેતો નથી, ઉલટાની આકુલતા વધે છે. કેમ કે પર પદાર્થ ભોગવાતો જ નથી એટલે એને એનો ભાવ ચાલુ રહે છે, પર પદાર્થ ભોગવવામાં આવી શકતો નથી. મારે ખરો, મેં પાણી પીધું, મેં ખાધું, મેં લાડવો ખાધો, મેં ગુલાબજાંબુ ખાધા છે, પરમાણુને જીવ કેવી રીતે એકબીજામાં મિશ્ર થઈ જાય, ભળી જાય, સાકર ઓગળીને જીવ જીવ રૂપે થઈ જાય. સાકર જીભ ઉપર મૂકો એટલે એનો રસ ઓગળી અને જીવમાં ઉતરી જાય, કે નહીં? શરીરમાં ઉતરે છે, જીવમાં ઉતરતો, અને શરીર પરમાણુનું બનેલું છે, જીવ પરમાણુનો બનેલો નથી. એક જળ પદાર્થ છે, અજીવ પદાર્થ છે, જેનામાં જ્ઞાન નથી, જીવત્વ નથી, એવો એ પદાર્થ છે. અને જીવમાં જ્ઞાન છે ને જીવત્વ છે, એક જુદો જુદા સ્વભાવવાળો પદાર્થ છે, જુદી જાતનો પદાર્થ છે. બેના સ્વભાવને જાતિ પરસ્પર વિરુદ્ધ છે. સંયોગે એક પૂતળું ઊભું છે. આપણે ફલાણા ભાઈ એમ કહીએ છીએ, એ જીવ અને અજીવ પરમાણુઓનો સંયોગનું એક પૂતળું છે, સંયોગ છે. સંયોગ થવાથી કાંઈ પદાર્થ પોતાનું સ્વરૂપ છોડીને બીજા પદાર્થ રૂપે ન થાય. દૂધમાં પાણી નાખો એટલે પાણીનું દૂધ ન થાય. દેખાય શું? બે એક થઈ ગયું, ભળી ગયું ને વધી ગયું દૂધ. દૂધ વધ્યું છે, ખોટી વાત છે. પાણી પાણી જ રહ્યું છે અને દૂધ દૂધ રહ્યું છે. કોઈ એક પ્રક્રિયાથી પાછા બેને જુદા પાડી શકાય છે? કેમ કે એની વૈજ્ઞાનિક પરિસ્થિતિ બદલાતી નથી. પાણી પાણી છે, એનું H2O H2 રહે છે, અને દૂધ દૂધ જ રહે છે. આમ છે, પણ ભ્રમ થાય છે કે દૂધ બીજું, ખોટી વાત છે. એમ ભ્રમ થાય છે કે શરીર મળતા હું મનુષ્ય થયો, આ શરીર મળતા આ જીવ પશુ થયો, શરીર મળતા આ જીવ દેવ થયો. પણ ખરેખર પરમાણુ કોઈ દેવ થયા નથી, જીવ કોઈ દેવ થયો નથી. મિશ્ર પર્યાયનું નામ પાડ્યું છે, બીજું કઈ નથી. જીવ જીવ છે, પરમાણુ પરમાણુ છે. એ ફેર છે. વૈદ્યવેદિક સંવેદ્યકમાં પર પદાર્થને ભોગવી શકાતા નથી. આ એક વસ્તુના વિજ્ઞાનની મર્યાદા છે, અને એ મર્યાદાને ઇન્દ્ર નરેન્દ્ર જિનેન્દ્ર કોઈ ફેરવી કે તોડી શકતા નથી. એમાં ફેરફાર ન થઈ શકે, એની તોડફોડ થઈ શકે, એની તોડફોડ કરવા જાય હેરાન થાય, દુઃખી થાય આકુલતાથી, બીજું કાંઈ થાય નહીં. એવું છે. જીવમાં જ્ઞાન થાય, જ્ઞાન થાય જીવને, એના ગળપણનું જ્ઞાન થાય, બીજું કઈ ન થાય. શું વાયનું ખરું, જેમાં એને મજા આવી ડૂબાડી દઈએ, ઠીક. એને સાકરના પાણીમાં ડૂબાડીને રાખીએ તો એનું મોઢું સાકરથી ભરેલું જ રાખીએ. એક મુઠ્ઠી સાકર મોઢામાં નાખ્યા પછી બીજી મુઠ્ઠી નાખવા ન દે. ના ભાઈ સાહેબ, મોઢું બગડી ગયું. શું કે મીઠાઈમાં ખાંડ વધારે નાખી હોય તો કે મોઢું બગડી જાય છે, વધારે પડતી ગળપણ છે. આવી મીઠાઈ ચાલે નહીં, પણ ગળું તો તને ભાવે છે ને, એ બધી કલ્પના છે. ભાવે છે એ બધી કલ્પના માત્ર છે. ગળી પછી તું ને તું હાથ જોડીને ના પાડવાનો છું કે ભાઈ સાહેબ મને ખવડાવશો નહીં. ક્યાં ગઈ તારી કલ્પના? યુક્તિથી સમજાય એવું છે. હવે એમ કે છે કે અનુભવથી સમજ. કિંચિત સ્વયમેવ ચ નિત્યમેવ ઉપયુક્ત તત્વતઃ એકમેવ અનાકુલમ આત્માનમ કલયન ભગવાન આત્મા એવ અવબુધ્યતે યત કિલ અહમ ખલુ એક તતઃ સંવેદ્ય સંવેદક ભાવ માત્ર ઉપજાતે હે ઇતરે ઇતર સંવલને અપી. ઠીક, એ તો એટલે મિથ્યા ભાવ છે ને, એટલે શું જે મિલન છે એ મિથ્યા ભાવે છે ને, એટલે એમ લીધું છે અહીંયા કે જાણે એને અનુભવે છે, એને ભોગવે છે, એનો સ્વાદ લીએ છે, એવો એને ભ્રમ થાય છે. એમ એમાંથી સેન્સ નીકળે છે. સંવેદ્ય સંવેદક ભાવ માત્ર ઉપજાતે હે ઇતર ઇતર સંવલને અપી, અહીંયા જે એને એકબીજામાં મેલન થતું હોવા છતાં પણ શું પરિસ્ફુટ સ્વડમાન સ્વભાવ ભેદ તયા, એમ સ્ફુટ સ્વભાવનો ભેદ પરિસ્ફુટ છે, એકદમ સ્પષ્ટ છે, સ્વભાવનું વેદન છે એકદમ ભિન્નપણે સ્પષ્ટ છે એમ કે છે. શું ધર્મ અધર્મ આકાશ પૂતગળ જીવન ત્રાણી પ્રતિ નિર્મમત્વ અસ્મી, હું નિર્મમત્વ પણે છું, અને સર્વદા એકત્વ અવગતત્વે ન, અને સદા એકપણાને પ્રાપ્ત હોવાથી એવો ને એવો રહું છું, સમયસ્ય એવમ એવ સ્થિતત્વાત, હું સમયપણે એવો ને એવો જ રહું છું, પોતાના સ્વભાવને કોઈ છોડતું નથી, પોતાના સ્વરૂપને કોઈ છોડતો નથી. આ પ્રકારે જ્ઞી ભાવોથી ભેદજ્ઞાન થયું. આ રીતે જાણવા યોગ્ય એવા પદાર્થોથી બોલો, પણ જ્ઞી ભાવ વિવેકો ભૂત એમ લીધું, ત્યાં સંવેદ્ય પણ ન લીધું, જ્ઞી ભાવનો વિવેક થયો બોલો, આપણે સ્વાદ લઈએ છીએ અભિન્નપણે, એમ કે મળી જાય છે જાણે એવો એને અનુભવ થાય છે. શું બીજું અહીંયા પ્રકરણ પણ એ નથી કે જ્ઞાન અને વેદન ની ભિન્નતા સમજાવવી, એવું પ્રકરણ નથી અહીંયા. શું અહીં આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે, એટલે શબ્દોના અર્થ છે એ પ્રકરણ અનુસાર કરવા, કોઈ એક શબ્દનો અર્થ શબ્દકોષ અનુસાર કે રૂઢિગત અર્થ અનુસાર પકડી રાખવો કે એની પકડ કરવી, એવું હંમેશા નહીં રાખવું જોઈએ. જ્યાં જે કહેવા ધારે છે એ અનુસાર એનો અર્થ કરવો, કેમ કે શબ્દ મર્યાદિત છે, શબ્દથી જે જે વાતો ભાવો કહેવા છે તે અમર્યાદિત છે, એટલે એક ભાવને અનેક ભાવને કહેવા માટે એકને એક શબ્દનો પ્રયોગ કરવો અનિવાર્ય બને છે, એટલા માટે એક શબ્દના એક જ અર્થના પકડમાં રહેવું જોઈએ નહીં, આ હંમેશા ખ્યાલમાં રાખવા જેવી વાત છે. અહીં આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે, એક શ્લોક કહે છે 31મો, ઇતિ સતિ સહ સર્વે હે અન્ય ભાવ હે વિવેકે સ્વયમયમ ઉપયોગો વિભ્રદાત આત્માનામ એકમ પ્રકટિત પરમાર્થે હે દર્શન જ્ઞાન વૃત્તે હે કૃત પરિણતિ આત્મારામ એવ પ્રવ્રત. શ્લોકાર્થ, આમ પૂર્વોક્ત પ્રકારે જ્ઞાયક ભાવ અને જ્ઞેય ભાવોથી ભેદ જ્ઞાન થતા 37મી ગાથામાં કહ્યું તે અનુસાર, પૂર્વોક્ત પ્રકારે એટલે આગળની 37મી ગાથામાં કહ્યું તે પ્રકારે, એમ કેમ કે એ ગાથાની ટીકાનો જ એક ભાગ છે, શ્લોક છે ગદ્ય પદ્યાત્મક છે, એટલે ગદ્યમાં વાત કરી હવે પદ્યમાં એની એ વાત કરે છે. શું આમ પૂર્વોક્ત પ્રકારે એટલે હમણાં કહ્યું તે પ્રકારે ભાવક ભાવ અને જ્ઞેય ભાવોથી, ભાવક ભાવમાં કર્મનો સંબંધ લીધો, કેમ કે કર્મનું અનુભવન કરે છે ને, કર્મને ભોગવે છે એમ કહેવાય છે, એટલે એને ભાવક ભાવમાં લીધું છે. જે પદાર્થો જાણવામાં આવે છે એને જ્ઞેય ભાવમાં લીધા છે, અને કર્મને ભાવકમાં લીધું છે. એ આપણે 31, 32, 33 કાથા આગળ ચાલી ગઈ એ પ્રમાણે એ બંને પ્રકારે ભેદ જ્ઞાન થતા સર્વ અન્ય ભાવોથી જ્યારે ભિન્નતા થઈ, સર્વ અન્ય પદાર્થો અને અન્ય પદાર્થોના પરિણામ બંનેને ભાવો કહેવાય છે, દ્રવ્યને પણ ભાવ કહેવાય છે અને દ્રવ્યના ગુણ પર્યાયને પણ ભાવ કહેવાય છે, બંનેને ભાવ કહી શકાય છે. સર્વ અન્ય ભાવોથી જ્યારે ભિન્નતા થઈ એટલે જુદાપણાનો અનુભવ થયો, ત્યારે આ ઉપયોગ છે તે પોતે જ પોતાના એક આત્માને ધારતો, આ ઉપયોગ એટલે જ્ઞાનનો પર્યાય, જ્ઞાનનો વ્યાપાર, પોતે જ પોતાના સ્વરૂપે પોતાને અવધારણ કરતો, આત્માને જ પોતા સ્વરૂપે અવધારણ કરતો, શરીરાદિને પોતા સ્વરૂપે નહીં અવધારણ કરતો, એમ કહે છે. આ શરીર તે હું નથી, બીજા સંયોગો તે કોઈ મારા નથી, અને હું એક કેવળ શુદ્ધ જ્ઞાનમય આત્મા છું, હું એક ભગવાન આત્મા છું, જેવા સિદ્ધ ભગવાન છે એવા જ એમની જાતિનો જ હું એક આત્મા છું. ફેર છે, અવસ્થા ફેર છે, મૂળ વસ્તુમાં ફેર નથી. એવો હું આત્મા છું એમ આત્માને જ ધારણ કરતો, જેમનો પરમાર્થ પ્રગટ થયો છે એવા દર્શન જ્ઞાન ચારિત્ર થી જેને પરિણતિ કર્યો છે. શું પરિણતિ કરી છે? એવો શું જેને પરમાર્થ પ્રગટ થયો છે, એટલે જેને ધર્મ પ્રગટ થયો છે. પરમાર્થ એટલે પરમ પ્રયોજન, અર્થ એટલે પ્રયોજન, વિદ્યાર્થી વિદ્યાનું પ્રયોજન, ધનાર્થી ધનનું પ્રયોજન. અહીંયા પરમ પ્રયોજન, આત્માનું હિત સધાણું. અહીંયા દુઃખ મટી અને સુખ થયું આત્માને. શું થયું? આકુલતા મટી અને નિરાકુળ આત્માની શાંતિનું વેદન થયું. એ પરમ પ્રયોજન પ્રગટ થયું એને, આત્માનું પરમ પ્રયોજન પ્રગટ થયું. સમ્યક દર્શન થયું એને, દર્શન જ્ઞાન ચારિત્રના પરિણતિ લીધી ને, એટલે એને સમ્યક દર્શન થયું, એને સમ્યક જ્ઞાન થયું, એને સમ્યક ચારિત્ર થયું. એ ત્રણે થયા. જેમનો પરમાર્થ પ્રગટ થયો છે એવા દર્શન જ્ઞાન ચારિત્ર થી, એટલે સમ્યક દર્શન અને જ્ઞાન ચારિત્ર પૂર્વક જેણે પોતાના સુખ શાંતિને જેણે પ્રગટ કરી છે, એવી પરિણતિ વાળો એ આત્મા પોતાના આત્મારૂપી બાગમાં જ પ્રવૃત્તિ કરે છે. એ પોતાના આત્માને બાગની અહીંયા ઉપમા આપી, જેમ કોઈ ઉનાળામાં ઠંડક વાળો જેમાં બધા ફુવારા છૂટતા હોય, શું જેમાં બધા ઠંડકના સુગંધી પાણીના ફુવારા છૂટતા હોય, એને બહાર તડકામાં તાપમાં જવું ગમે નહીં, એમ આ આત્માને એવી શાંતિ પ્રગટે છે, એવી શાંતિ પ્રગટે છે કે એને અહીંયાથી બહાર નીકળવું ગમે નહીં. જેને આત્માનુભવ થાય એને એવી ભાવના થાય છે કે હવે પછીની મારી અનંત કાળાવલી આ આત્મતત્વના ભોગવટામાં અનુભવમાં જ પસાર થાવ, હવે મારે બીજે ક્યાંય જવું. એ આવશે સમયસરમાં જ આવશે, એ વાત આગળ કહેશે સર્વ વિશ્વ જ્ઞાન અધિકારમાં. એટલે ક્યાં એવા સરવાળે કે જ્યારે એવું ભેદ જ્ઞાન થયું ત્યારે પોતે જ પોતાના સ્વરૂપને ધારણ કરતો જ્ઞાનમાં, જેને શાંતિ પ્રગટ થઈ છે, પરમાર્થ પ્રગટ થયો છે, આત્માનું સુખ પ્રગટ થયું છે, મૂળ પ્રયોજન એ છે. જ્ઞાન કરવું એ પ્રયોજન નથી, સુખ પ્રાપ્ત કરવું તે પ્રયોજન છે. એટલે શોગાનીજીમાં ચર્ચામાં આવશે આપણે કે જ્ઞાનનું પ્રયોજન નથી પણ સુખનું પ્રયોજન છે. અને એ પારમાર્થિક સુખ પ્રગટ થાય છે જ્યારે જીવને, ત્યારે જીવ એ સુખને છોડીને ક્યાંય જવા ચાહતો નથી. એમ અહીંયા કેવું છે કે દર્શન જ્ઞાન ચારિત્ર થી જેને પરિણતિ પ્રાપ્ત કરી છે એવો પોતાના આત્મારૂપી ભાગ એટલે ક્રીડાવનમાં જ પ્રવૃત્તિ કરે છે, પછી પોતાના સ્વરૂપની રમણતામાં પડી જાય છે, પોતાની શાંતિને વધારતો થતો અને પરિપૂર્ણ શાંતિને પ્રાપ્ત કરતો થતો એમાં ને એમાં જ રમમાણ કરે છે, ત્યાંથી બહાર નીકળતો નથી. સિદ્ધાત્માઓ પોતાના પરમાનંદમાં લીન છે. ક્યાં છે? પરમાનંદમાં લીન છે, પરમાનંદ ની બહાર નીકળતા નથી. પ્રશ્ન એ થવા યોગ્ય છે કે લોકાલોક જેના જ્ઞાનમાં પ્રતિભા છે એને આખા વિશ્વની અને આખા જગતની જે પ્રતિકૂળતાઓ છે એ પ્રતિકૂળતાઓ અને આખા જગતની અનુકૂળતાઓ છે, એ બધી અનુકૂળતાઓ, નરકની બધી પ્રતિકૂળતાઓ, સ્વર્ગની અનુકૂળતાઓ અને તમામ સંસારની વિચિત્રતાઓ, લ્યો વિભિન્નતાઓ, એ બધું જણાવવા છતાં ઉપયોગ કેમ ફરતો નથી? એનો ઉપયોગ પરસન્મુખ કેમ થતો નથી? અંતર્મુખ ઉપયોગ એ બધું જણાય છે. આટલું બધું જણાવવા છતાં અહીં તો હજી થોડુંક વાજુ વાગે, વર્ગો અહીંથી રથયાત્રા નીકળેલો મરઘોડો કોઈ બેન્ડ વાજા નીકળે ત્યાં વૃત્તિ થાય કે કેટલા માણસ નીકળ્યા, કોણ કોણ નીકળ્યા, કેવું બેન્ડ છે, શું શું અંદર છે, વરઘોડામાં શું શું છે, કોણે કેવા કપડા દાગીના પહેર્યા છે, કેવા કેવા માણસો છે. લોકાલોક જણાવવા છતાં એની સન્મુખ થતું નથી જ્ઞાન. કારણ શું? કઈ પરાણે પકડી રાખે છે એ ઉપયોગ ને સિદ્ધ ભગવાન પરાણે બાંધી રાખે છે કે નહીં? એમની જે નિરાકુરતા અને પરમાનંદ નો એવો સ્વાદ છે, એવો અનુભવ છે, એટલે આત્મદ્રવ એવું છે કે એને છોડીને ઉપયોગ ક્યાંય બહાર જવાનું પસંદ કરતો. આખું જગત પ્રતિબિંબિત થવા છતાં 100 એ 100% સરાસર આખા જગત ની ઉપેક્ષા થાય છે. અભિપ્રાય ચોથા ગુણ સ્થાને પેલો થાય છે. અભિપ્રાય અનુસાર યોગ્યતા સહજ પછી ઉત્પન્ન થઈ જાય છે. પહેલા અભિપ્રાય થવો જોઈએ, યોગ્યતા પછી સહેજે કેળવાતી જાય છે. ભગવાનની યોગ્યતા એવી કહેવાય કે 13મા ગુણ સ્થાને અહીંયા જગતમાં મધ્યલોકમાં હતા, મનુષ્ય લોકમાં, તો પણ અંતર્મુખ જ રહ્યા, બહિર્મુખ ન થયા એક અંશે પણ, એક સમય માટે પણ નહીં અને એક અંશ પૂરતા પણ નહીં. નિરંતરપણે અને પરિપૂર્ણપણે અંતર્મુખ રહી અને લોકાલોકને જાણવા છતાં પરિણામ ખેંચાતા નથી. એનું કારણ શું? કે પરમાનંદ છે એનું કારણ છે. પરમાનંદમય જે આત્મ સ્વરૂપ, એ આનંદ એવો વચનાતીત આનંદ છે, એવો મનાતીત આનંદ છે, અચિંત્ય સ્વભાવ જેને કહેવામાં આવે છે, એ અચિંત્ય આનંદમાં ડૂબેલા રહે છે. ત્યાંથી નીકળવાનું કારણ જ બનતું, વસ્તુ જ એવી છે કે ત્યાંથી નીકળી શકાય. આમાં તો સામે એ વાચ્ય છે, જ્ઞાનમાં વાચ્ય છે, ઓલો તો ખાલી શબ્દનો અર્થ છે. વાચ્યાર્થ જુદી વાત છે અને શબ્દાર્થ જુદી વાત છે. એમ પોતાના આત્મા રૂપી બાગ એટલે ક્રીડા મન માં જ પ્રવૃત્તિ કરે છે, અન્ય જગ્યાએ જતો નથી. એ અન્ય જગ્યાએ જવાનું બંધ થવા માંડ્યું. હવે સાધક થયો ત્યારથી કુતૂહલ વૃત્તિ શાંત થઈ. સાધકને ક્યાંય કુતૂહલ નથી, આશ્ચર્ય નથી. જેમ કેવળ જ્ઞાન લોકા ત્રણ કાળને જાણતા જાણનાર હોવાથી કેવળ જ્ઞાનને આશ્ચર્ય થતું નથી, એમ જેને કેવળ જ્ઞાન સ્વભાવે પોતાનું સ્વરૂપ જાણ્યું એવા શ્રુત જ્ઞાન વાળા સાધકને પણ આશ્ચર્ય અને કુતૂહલ નથી. પરપદાર્થનું કુતૂહલ જે વૃત્તિમાં થાય છે એ સ્પષ્ટપણે પરપદાર્થની રુચિને પ્રદર્શિત કરે છે. શું પર રુચિ છે? જે આત્માને પર રુચિ છે એને એના જ્ઞાનમાં વિવેક નામનો જે ગુણ છે એને તાવ આવે છે, એને અશક્ત થાય છે. તાવ આવે ત્યારે શું થાય? શરીરમાં અશક્તિ આવે. હાથે જેવો હોય ને, પણ પાંચથી હરખાઈનો તાવ આવે તો તે થઈ જાય. શું કારણ? એ વિવેકને જ્વર લાગુ પડે છે. અનુભવ પ્રકાશમાં એ વાત કરે છે. પર રૂચિથી આ આત્માને વિવેક જ્વર લાગુ પડે છે, એનો વિવેક નબળો પડી જાય છે. શું? અવિવેક એને ઉત્પન્ન થાય છે, એ જ્ઞાન એટલું વિપરીતતા ભજતું થઈ જાય છે. માટે કુતૂહલ વૃત્તિ છે એ આત્માને મોટું નુકસાન કરનારી છે. આપણે રુચિના પ્રકરણમાં એ વાત લીધી છે, તત્વાનુશીલનમાં રુચિના પ્રકરણમાં એ વાતને નુકસાવી છે. એટલે સાધક આત્મા પણ આત્મા રૂપી બાગમાં જ ક્રીડાવન કરે છે, અન્ય જગ્યાએ જાતો નથી. સુગાનીજીના જીવનનો ચર્ચા ચાલે છે. કોઈ વાત રમેશભાઈ સાથે તો કહે છે કે હું ને બાબુજી એકલા જયારે આવેલા, પરિવાર તો દેશમાં હતા, અજમેરમાં હતા, બંને એકલા જ આવેલા. તો આ ભણતા હતા પણ ભણતા મદદ કરતા હતા. બજારમાં જો 3 દિવસનો કોઈ તહેવારો ને જાહેર રજાને લીધે બજાર બંધ આવે તો એ 3 દિવસ ઘરની બહાર નો નીકળે એમનો રૂમ છોડીને. આ નોર્મલ ધોરાલેન મારા એવડી લીધી હતી ત્યાં. એ ત્યાં પછી પેલો તો સેનેટોરિયમ ને ધર્મશાળા મારા તારા છે, પછી આરોપ લીધી છે. એ ત્રણ દિવસ એ મને કહેતો બાસામાંથી ટિફિન અહીંયા લઈ આવજે, કે ઘરે ખાવાનું મગાવે, એ જમવાય ન જાય, જમવા પૂરતો ઘર બહાર ન નીકળે, તો અહીંયા લેતો આવજે ટિફિન. વહીવટ કરનારો તો બહુ આગળ હોય, કેમ કે કોઈ બાર ગામડે થાય, કોઈ હાજર હોય ન હોય, કઈ નહીં આવે તારે લેવા દેવા, પણ ત્યાં કોઈની સાથે ભણતા નહીં. વ્યાખ્યાન છૂટે અને અમે બે સાથે નીકળીએ, એમાં મારે તો રવિવારે જવાનું એટલે પરિચય હોય, કોઈ મરી જાય વાત કરવા ઉપર હોય તો એ તો હાલતા થાય, એ ન ઉભરી યારે મારું ધ્યાન જાય કે 25-50 મિનિટ આગળ નીકળી ગયા છે, હું વાત તોડીને આવ્યો ગયો છોડીને, એવું ભાઈ ન રહીએ, હાલતા થઈ જાય. કોઈની સાથે પરિચય જ કરવો નથી ને, એ નક્કી કરેલું એમણે. શિષ્ટાચાર ખાતર પૂછી લઈએ, બાકી કઈ નક્કી કરેલું હતું, નક્કી કરેલું એમણે કે મારે કોઈની સાથે પરિચય જ કરવો નથી. તમારો પરિચય થયો ત્યારે મને, મેં વિશ્વાસ કરતા હું કે આપ મેરે વિશે મેં કિસી સે કુછ નહીં કહેંગે. શું ખબર પડી કે આ તો બધું જાણે છે, ચર્ચા તો બધી થતી હતી, મેં બંધનમાં લઈ લીધા. તમે કોઈને વાત નહીં કરતા, મારા વિષયમાં કોઈને કઈ વાત નહીં કરતા. 16માં અમે પરિચયમાં આવ્યા, 17માં લાલુભાઈ પરિચયમાં આવ્યા, જામનગરના પંચકલ્યાણ. પછી સોનગઢ એરસામાં સોનગઢ નિવૃત્તિ લઈને રહેવા આવ્યા, 1.5 વર્ષ રહ્યા. અમારી મિત્રતા વધી પછી પહેલી વહેલી વાત એમને કરી, મેં આમ છે પછી પરિચયમાં આવ્યા, એમાંથી આ બધું ચર્ચા વાર્તાનો પ્રસંગ વધી ગયો. શું કરવા એમ કરે છે કે આત્મા રૂપી બાગ માંથી બહાર જવું એ વૃત્તિ થઈ જાય છે. ક્યાંય બહાર જવું નથી, ક્યાંય પરિચય વધારવો નથી, આપણે આપણું કામ કરો. તો પણ પ્રભાવના ન કરવી જોઈએ. તમે પાયમાં એ બીજા પામે એવી તમને ભાવના નથી, એનો એક બહુ સરસ ખુલાસો કર્યો છે. પહેલે તો નિશ્ચય પ્રભાવ ના કરો, ફિર જૈસા યોગ હોગા એસા વિકલ્પ આ જાયગા. શું કીધું? જો પ્રભાવના નો યોગ હશે તો એ વખતે વિકલ્પ આવશે, પણ હું તો વિકલ્પ થી જ ભિન્ન રહેવા માંગુ છું, પછી અત્યારથી યોગ ના હું કરવી મારે. કે કેટલી સાધતા કેળવી હતી એમણે, આકર્ષણનું બહુ મોટું કારણ હોય તો તે આત્મશાંતિ અને આત્માનંદ છે. આત્મામાં જે છે કે જેને છોડીને ધર્માત્માઓ પોતાના સ્વરૂપથી બહાર જવા ચાહતા નથી. પછી જેવું જેવું જેની સાથે પ્રારબ્ધ યોગ હોય, એની સાથે સંયોગ થાય, યોગ્યતા અનુસાર જેવું ગ્રહણ કરે, એ તો રસ્તે ચાલે છે, પોતાના માર્ગે ચાલે છે, સમ્યક માર્ગે. અને આંગળી ચીંધ્યા જેટલું પૂન છે એથી વધારે કઈ લેવા દેવા નથી. આ માર્ગ છે, અમે આ માર્ગે હાલીએ છીએ, તમને પસંદ પડે તો તમે પણ ચાલો, તમને ન પસંદ પડે તો અમારો કોઈ આગ્રહ કે દુરાગ્રહ એમાં નથી. આમ છે, આંગળી ચીંધ્યાનું પૂન છે, પણ એ પૂન ને ભોગવવું નથી. આંગળી ચીંધ્યાનું એમને પૂન છે, રસ્તાની આંગળી ચીંધે છે, એ પૂન એમને ભોગવવું નથી. આમ છે, માટે જ્ઞાનીઓને મુનિઓને ઉત્કૃષ્ટ સ્વભાવ થાય તો પણ એમને જયારે ક્ષપક શ્રેણી આદિ માંડે ત્યારે ભોગવા વિના ખરી જાય. શું છેવટે કોઈ રહી ગયા હોય તો કેવડી સમુદઘાતમાં પૂરા કરી નાખે, જાઓ થોડા સેકન્ડોમાં. પણ એ પુણ્ય એ ઈચ્છતા
ભગવાન નો જય પરમ કૃપાલુ કાન ગુરુ દેવ.